તારીખ 16/2/1988 પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 314 અને 315 ઉપર પૂજ્ય ભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 241.
પરિણામ તો જેટલા સ્વરૂપમાં સ્થિર રહે એ પોતાના સ્વભાવને અનુકૂળ છે. જ્ઞાનનો ઉપયોગ પોતાના સ્વરૂપને છોડીને પરને વિષય કરે, પરનું અવલંબન આવે, એ પોતાના સ્વરૂપને અનુકૂળ નથી. પરવશપણું છે એટલે પરને આધીનપણું છે, પોતે સ્વતંત્રપણે પરને આધીન થાય છે. પરવશપણાનો એવો અર્થ નથી કે પર ચીજ જીવના પરિણામને વશ કરે છે, એમ કહેવું નથી. પોતે પોતાની સ્વતંત્રતાથી દૂર જઈને એમ તો મોક્ષ માર્ગની વાત ચાલે છે. નિરાળને એમ કહે છે કે ઉપયોગ ખંડખંડ થઈને અખંડપણે સ્વરૂપમાં સ્થિર રહીએ, અખંડ સ્વરૂપમાં અખંડ ભાવ ધારણ કર્યો તો એ છોડીને ઉપયોગ ક્ષણવાર પણ બહાર ગયો, છઠ્ઠા ગુણ સ્થાને આવ્યા, એ પરવશપણું છે. પંચ મહાવ્રતના પરિણામ પરવશપણું છે. 28 મૂળગુણ પાડવાના પરિણામ એ પરવશપણું છે. એમાં દુઃખ છે, પરવશતે દુઃખી છે અને સ્વવશતે સુખી છે. કેમ કે જે પરિણામ સ્વરૂપમાં અસર કરે એમાં સુખ થાય, અને જે પરિણામ પર પદાર્થનો આશ્રય કરે નિયમથી એમાં દુઃખ થાય. નિયમથી દુઃખ જ દુઃખ થાય, બીજું કાંઈ થાય. તેથી ઉપયોગ અખંડિતતા છોડે, અખંડ સ્વભાવનો આશ્રય છોડે એટલે અખંડિતતા છોડે, તે પોતે સંમત કરતા નથી. એનું પરિણામ પ્રવર્તનું બને છે મોક્ષ માર્ગમાં. સાધક દશામાં જેટલે અંશે જે તે ગુણ સ્થાનમાં બને છે કોઈ સાધક એને સંમત કરતા નથી. અને એમાં પ્રત્યક્ષ દુઃખ જ છે, એમાં ક્યાંય સુખ નથી. શુદ્ધ શાશ્વત ચેતન તત્વના આશ્રય રૂપ સ્વવશપણાથી શાશ્વત સુખ પ્રગટ થાય છે. સિદ્ધાંત સુખ પ્રગટ થવાનો આ સિદ્ધાંત છે. ત્રણેય કાળે પોતાનું જે શુદ્ધ શાશ્વત ચૈતન્ય તત્વ છે, પોતાનું જે સ્વરૂપ છે, તેનો આશ્રય કરતા સ્વવશપણું છે, એ સ્વાધીનપણું છે. પોતાના રહે પોતે એ જ પોતાને ઇષ્ટ છે, પોતાથી બહાર નીકળ્યો એ પોતાને અનિષ્ટ છે. અને શાશ્વત સુખ સાદે ગ્રંથ ક્યારે પણ દુઃખ ન પ્રગટેલું જે શાશ્વત સુખ છે એ ચેતન તત્વના આશ્રયથી પ્રગટ થાય છે. બીજા કોઈ પ્રકારથી શાશ્વત સુખ પ્રગટ થતું નથી. જગતમાં સાધનાને નામે આ સિવાય જેટલું કઈ ચાલે છે તે બધું ધતી ચાલે છે, પાખંડ ચાલે છે. આ એક જ સાધનાનો માર્ગ છે. આ રીતે શાશ્વત સુખ સદાય છે, બીજી કોઈ રીતે શાશ્વત સુખ સદાતો નથી. આ એક જ આરાધના છે. એ રીતે શાશ્વત સુખ પ્રગટ કરવા માટે જીવને અહીંયા પ્રેરણા છે કે તું સ્વરૂપમાં જ સમાયેલો રહે. એક સમય પણ સ્વરૂપથી પરિણામ બહાર નીકળે એ પોતાના સ્વરૂપથી પ્રતિકૂળ રહેવાની વાત છે, અનુકૂળ રહેવાની વાત નથી. આવું સમ્યક એકાંતપણું છે. સિદ્ધાંતમાં તો નિયમ થાય આ તો એકાંત થઈ જાય છે. સિદ્ધાંતમાં તો આવું સમ્યક એકાંતપણું છે. આ રીતે સુખ પ્રગટ થાય અને બીજી રીતે સુખ પ્રગટ ન થાય એમ સમ્યક એકાંતમાં સમ્યક અનેકાંત ગર્ભિત છે અથવા સમાયેલું છે. કાલે પૂછ્યું થોડું બાકી. શાશ્વત સુખ તો આ રીતે જ પ્રગટ થાય છે. પર અવલંબનથી સુખ થાય એવું ન્યાયથી કે તર્કથી કોઈ રીતે પણ બંધ બેસે એવી વાત. બીજાનું અવલંબન લે, પરાધીનપણું પોતે સ્વીકારે, ભલે સ્વતંત્રપણે પરાધીન થાય છે, પણ પરાધીનપણું પણ સુખ એ વાત તો કોઈ રીતે સીધે સીધી બંધ બેસે એવી. પોતે પોતામાં સ્વાધીનપણે સ્વવશપણે રહી શકતો નથી એવી પોતાની શક્તિ કેળવી નથી. સ્વભાવ એવો હોવા છતાં એવો સ્વભાવ કેળવ્યો નથી. તેથી મોક્ષ માર્ગે ધર્માત્મા મુનિરાજ જેટલે અંશે ઉપયોગ બહાર નો જાય છે એટલું દુઃખ ઉત્પન્ન થાય છે. શાસ્ત્ર લખે તો સુખ થયું કે દુઃખ થયું ઉપયોગ બહાર ગયો. શિષ્યને સમજાવે સુખ થયું કે દુઃખ થયું ઉપયોગ બહાર ગયો એ બધું દુઃખનું જ પ્રેરણ. વિકલ્પ માત્રમાં દુઃખ છે એ સિદ્ધાંત સૌ લાગુ પડે છે. વિકલ્પ માત્રમાં દુઃખ છે સમયદર્શનની ભૂમિકાથી માંડીને જ્યાં સુધી વિકલ્પની ભૂમિકા છે છઠ્ઠા ગુણ સ્થાનની, કોઈ પણ જગ્યાએ વિકલ્પ ઉત્પન્ન થાય એટલે દુઃખ જ છે. દુઃખનું જે સ્વરૂપ છે એ ક્યાંય બદલતું નથી. સુખનું સ્વરૂપ છે એ કોઈ પરમાર્થના પ્રકરણમાં ક્યાંય બદલતો નથી. પરમાર્થ કહો કે વાસ્તવિક વાસ્તવિક કહો બંને એક છે. પોતાની બહાર આવવું નથી, અભિપ્રાય બહાર આવવાનો નથી. એટલો પુરુષાર્થ ક્ષતિવાળો છે, નિયમ પુરુષાર્થ હંમેશા પુરુષાર્થ પોતાના. તો પુરુષાર્થ બહાર આવે છે તો પોતે નિંદે છે. અને સ્વાભાવિકપણે જે શુદ્ધ ઉપયોગમાં સાતમા અનુષ્ઠાનની સ્થિરતામાં જે સુખ થાય છે એનો ઉપયોગ બહાર આવે છે અને દુઃખ થાય છે એમાં તો કોઈને પૂછવા જવું પડતું નથી. કેમ કે પોતાના સુખ દુઃખનો અનુભવ તો પોતે બહુ સારી રીતે સમજે છે. અહીંયા એવું નથી કે જે ભાવનો નિરાજ છે એને કોઈ જગતના પદાર્થો વિશે સુખની ભ્રાંતિ છે એ તો વિચાર પણ કરવા જેવો નથી. એમ કહીએ તો સર્વસ્વ પરિત્યાગ કરીને, તીન પુરુષ માત્ર પરિગ્રહો છોડીને જંગલમાં વસેલા છે, એટલે બાહ્ય પદાર્થમાં સુખ દુઃખની ચર્ચા નો તો એમને માટે કોઈ પ્રશ્ન જ નથી. હવે એમ કે પોતે અંદર કેટલા રહે છે, પોતે બહાર કેટલા આવી જાય છે. ખંડખંડ ઉપયોગ થાય છે, બહાર નીકળતા ઉપયોગ ખંડખંડ થાય છે, એ ઉપયોગ દુઃખરૂપ છે. જે આધારભૂત તો મને એમ કહે છે કે શાસ્ત્રમાં જે બુદ્ધિ જાય છે તે વિચારી છે, કઠોર શબ્દ નો પ્રયોગ કરે છે. બહાર નીકળવાની જેને આજ્ઞા નથી, સીધી વાત આ છે. જિનેશ્વર દેવ ની આજ્ઞા તો સ્વરૂપમાં સમાય રહેવું એ છે, એના માટે મેં દીક્ષા ધારણ કરી છે, એના માટે આખા જગત થી દૂર થયા છે. છતાં બહાર ક્યાં નીકળે ને ગમના વિષય પછી આ ઉપયોગ બહાર ક્યાં નીકળે છે? કરવા એ પોતાના સ્વરૂપને છોડે છે. આનંદની મૂર્તિ છે, આનંદનો પુંજ છે, પોતે અંદર જતા આનંદ 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 થઈ જાય છે, બહાર નીકળતા દુઃખ દુઃખ ને દુઃખ થાય છે. આવું તો સ્પષ્ટ છે, એટલે બહાર નીકળવામાં કોઈ અપેક્ષા લગાડીને પણ ઠીકપણું માનવું એમને એ વાત નથી. ગમે તે ગુણ સ્થાન સાધન બીજી વાત કરતા નથી, એક જ વાત કરે છે. જેના ગુણ સ્થાને, ઉપરના ગુણ સ્થાને સ્વરૂપમાં રહેવું તે જ પોતાની સાધનાને અનુકૂળ છે, અને બહાર નીકળવું એ સાધનાને પ્રતિકૂળ છે. એ સિદ્ધાંત ક્યાંય બદલતો હીરાની રજ ની એટલી બધી કિંમત છે એમ કેવું છે. હીરાની રજ કઈ હીરામાં ચોંટાડાય નહીં, અને એ કઈ હીરાને માટે કામમાં આવે નહીં, પણ એ હીરો કેરેટમાં તોળાય છે તો એની રજ પણ કેરેટમાં તોળાય છે, એમાં પણ ગ્રામનો હિસાબ લાગતો નથી. ગ્રામનો એક ગ્રામનો એક સોનો ભાગ એ કેરેટ છે, એનું કેરેટમાં અને સેન્ટમાં હિસાબ થાય છે. હીરાની રજ છે અથવા લગતું હોય છે ને, મને પડછાયો પડે. સામાજિકમાં એવો રોગ હોય કે કોઈ ઔષધથી નજીક હોય ચાલ્યો જાય, પોતાના પડછાયાથી પોતાને શું લેવા દેવા છે? કાંઈ પડછાયા તો પોતાને કામની ચીજ નથી, પણ પોતાની નકામી ચીજ હોય તો બીજાને લાભનું કારણ થાય, એવું ધર્માત્માનો અતિશય હોય છે. એ અતિશય છે કે પોતાને ઉપયોગ બહાર નીકળે છે, પોતાને અનુકૂળ નથી. બહાર ઉપયોગતા વાણી, બહાર નીકળતા ઉપયોગથી વાણીનો કોઈ યોગ થાય છે, અને વાણીના શબ્દના પ્રગટ થવા કાળે શબ્દો પ્રગટ થાય છે, તો પોતાને કાંઈ ઇષ્ટ છે એમ નથી, અનુકૂળ છે એમ નથી. છતાં એમાં એ જ વાત આવવાની કે અંદરના રહેવું તે અનુકૂળ છે, અને આ ઉપદેશ દેવો તે અમને અમારા માટે અનુકૂળ નથી. તમે પણ અન્ય જે જીવો તમે પણ અંદરમાં સમાયને રહો એમ ઉપદેશ દેશો. એમ ઉપદેશ નહીં દે કે તમે મને સાંભળ્યા કરો, સારું છે તમે મને સાંભળવા આવ્યા, એમ ઉપદેશ નહીં. તમે પણ અંદર સમાઈ જાઓ, અમે પણ અંદર સમાઈ જવા માટે પ્રયત્નવંત છીએ, પુરુષાર્થ મારો એ પ્રકારનો છે, અને બહાર નીકળવું એ તો દુઃખ જ છે, એમાં ક્યાંય સુખ છે? તો લીધું છે ને ગુરુ દર્શનમાં ક્યાંય. સાંભળવા વાળાને અને સંભળાવવા વાળાને પોતપોતાની યોગ્યતાના પ્રમાણમાં નુકસાન છે. દુઃખ કહો, નુકસાન કહો, અહીં તો સુખ દુઃખ નો હિસાબ પૈસામાં ક્યાં કરાય છે? સુખ દુઃખ નો હિસાબ તો આકુલતામાં, શાંતિ કે અશાંતિમાં એનો એનો નુકસાન કે લાભ ગણવામાં આવે છે. સાંભળવા વાળાને જેટલું સાંભળવા માટે બાર ઉપયોગ જાય, સંભાળવા વાળાને સંભાળવા માટે જેટલો બાર ઉપયોગ જાય, બંને નુકસાન છે. બંનેને પોતપોતાની યોગ્યતા અનુસાર એટલે જેટલા પ્રમાણમાં ઉપયોગ બહાર જાય એટલું નુકસાન છે. સિદ્ધાંત ક્યાં કરતો નથી, કેટલો સિદ્ધાંત અવલંબે છે. દ્રષ્ટિના અવલંબન વિષય પ્રારંભથી માંડીને સદાય માટે, શરૂઆતથી માંડીને પછી સદાયને માટે સુતાનું જે પરમેશ્વર તત્વ છે, પરમાત્મ તત્વ છે, એ જ એના અવલંબનનો વિષય છે. મોક્ષ માર્ગીને એનું જ્ઞાનમાં ચારિત્રનો દોષ થાય એટલું બહિર્તત્વનું અવલંબન આવે. આચરણના પરિણામને, ચારિત્રના પરિણામને, જ્ઞાનના ઉપયોગને, પુરુષાર્થને, પણ દ્રષ્ટિમાં એવો ફેર પડતો પૂરેપૂરું પરિણમન શુદ્ધ તત્વને અવલંબન કરવા. એટલે પ્રથમ છે એ ગુણ, એ ગુણથી, શ્રદ્ધાના ગુણથી દ્રઢ દ્રષ્ટિ પ્રગટ થઈ ત્યારથી તે પૂરો ગુણવાન છે. એ ગુણથી પૂરો પ્રગટ થયો, પૂરો ગુણવાન. એક અપેક્ષા એ કૃતકૃત થઈ ગયો, મુક્ત થઈ ગયો. દ્રષ્ટિની અપેક્ષા એ તો એને કાંઈ હવે બધું ફરતું નથી. દ્રષ્ટિ અહીંયા તો એવું છે કે નિર્મળ પર્યાય પણ બહિર્તત્વ છે તેનું અવલંબન દ્રઢ દ્રષ્ટિમાં બાજુમાં ઉત્પન્ન થઈ છે. નિર્મળ આનંદ ઉત્પન્ન થયો જ્યારે શ્રદ્ધાન પ્રગટ થયું ચોથા ગુણ સ્થાને, ત્યારે સ્વરૂપનો નિર્મળ આનંદ પ્રગટ થયો. દ્રવ્ય દ્રષ્ટિ એની સામે જોતી નથી. ચોથા ગુણ સમયગાળાની દ્રવ્ય દ્રષ્ટિ એને નિર્મળ આનંદને જોતી નથી. અને તેરમા ગુણ સ્થાને પરમાનંદ પ્રગટ થયો ત્યાં પણ દ્રવ્ય દ્રષ્ટિ પરમાનંદની સામે જોતી નથી. એવું એને પરમેશ્વર તત્વ હાથ લાગ્યું છે, એવો એનો પટ્ટો લાગ્યો છે કે હવે એને છોડીને ક્યાંય નીકળી જાય, એટલે બાજુમાં છે. જીવનો પર્યાય દૂર નથી. જીવની એક જ પર્યાયમાં દ્રવ્ય દ્રષ્ટિ છે અને તે જ પર્યાયમાં સ્વરૂપનો આનંદ છે. અને પહેલો આનંદ જે પ્રગટ્યો છે ચોથા સ્થાને, એ તો અનંતકાળમાં નહીં પ્રગટેલો એવો આનંદનો અનુભવ છે. અભૂતપૂર્વ અપૂર્વ આનંદ પ્રગટ્યો છે. અને પછી પછીના ઉપરના સ્થાને પણ એવો આનંદ તો કોઈ દિવસ સંસારમાં પ્રગટ્યો નથી. અપૂર્વ અપૂર્વ પરિણામો બધા થયા છે. ઉત્કૃષ્ટ પરિણામો પણ પહેલા કોઈ કદી પૂર્વ થયા નથી. તે બધા પરિણામો અપૂર્વ અપૂર્વ છે. તો પણ દ્રષ્ટિ કોઈની સામે જોવે એવી કોઈ દ્રષ્ટિની મસ્તી છે, કોઈની સામે જોવાય તૈયાર નથી. બીજા જોડે રહેલા ચમત્કારિક ચૈતન્યના પર્યાયો છે એની સામે તો ન જોવે, પણ પોતાની સામે પણ ન જોવે. દ્રષ્ટિ પોતાની સામે જોતી નથી. દ્રષ્ટિ ફક્ત દ્રષ્ટિનો વિષય જે પરમાત્મ તત્વ છે એને એકની સામે જોવે છે, બીજા કોઈની સામે જોતી
નથી.
પોતાના સ્વરૂપને અવલંબે છે, અંત શુદ્ધ અંત તત્વને અવલંબે છે. પોતાને પણ અવલંબતી નથી. જે જે પોતાનું અવલંબન તો નથી તો બીજી બાજુનું રહેલું પરિણામનું અવલંબન એ વાત ક્યાં રહે? તો કોઈ જાણે આવું પરમેશ્વર તત્વ પાછળ દ્રષ્ટિનું પરિણામ છે, એ ધારું પરિણામ છે. એટલા માટે એમ લાગે છે કે ભલે ગુણસ્થાન ચોથું છે છતાં એનું મહત્વ વધારે છે. એનું કારણ દ્રષ્ટિનું આટલું મહત્વપૂર્ણ કાર્ય છે કે કોઈની સામે જોતી નથી એવું એનું પૂરું મહત્વપૂર્ણ કાર્ય જોઈને એની પ્રશંસા કરવામાં સમીર દર્શનનો મહિમા સત્શાસ્ત્રોને વિશેષ ઠામ ઠામ જોવામાં આવે છે. પરમેશ્વર તત્વને અવલંબે છે અને સાદો મંથ પછી એનું જ એનું પરિણામ રહે છે. પૂરેપૂરું એક ધારવું એક જ બાજુ એનું એવું કાર્ય જોઈને ભલે એ ચોથા ગુણ સ્થાને પ્રવેશ થાય છે તો પણ એની પ્રશંસા, છઠ્ઠા સાતમા ગુણ સ્થાનવાળા આચાર્યોને ગણધરો પણ એની પ્રશંસા કરે છે, ગણધર્વો પણ એની પ્રશંસા કરે છે. 28મી ગાથા છે, રત્નકરંડ શ્રાવક આચાર આચરણનો અધિકાર ગ્રંથ જ આચરણનો ગ્રંથ છે, ચરણાનુયોગનો ગ્રંથ છે. કરણાનુયોગ ચરણાનુયોગ ગમે તે અનુયોગીઓ કઈ આર્ટિકલ તૈયાર થયો, માઇન્ડ તૈયાર થયો, આધારનો શાસ્ત્ર આધાર એમાં બધા ચારે અનુયોગના શાસ્ત્રમાંથી આધાર મળે છે. એટલો સમય દર્શનનો મહિમા કર્યો છે કાર્ય અનુયોગ, એટલો સમય દ્રષ્ટિનો મહિમા પૂરેપૂરું કાર્ય થઈ જાય છે, અધૂરો નથી રહેતો. તો જે ગુણ પૂરો પ્રગટ પૂરો વિકાસ પામે એનો મહિમા કેટલો હોય, ભલે ગુણસ્થાન ગમે તે હોય એની સાથે સંબંધ નથી. પૂર્ણ મહિમા ઘણો કરવામાં આવ્યો છે. ધવળ કરણાનો યુગના શાસ્ત્રો છે તો ધવળમાં એનો મહિમા છે. ગોમટસાર કરુણાનું કરુણાનો યુગના શાસ્ત્રો છે તો ગોમટસારમાં એનો મહિમા છે. રત્નકરણ શ્રાવકાચાર શ્રાવકના ચરણાનો યુગનો ગ્રંથ છે તો એમાં ગંધર્વદેવનું આ સાક્ષી લીધી છે. ગંધર્વદેવ આમ કહે છે, ગંધર્વદેવ એને દેવ કહે છે એમ લીધું છે. લાકડો લીધો છે કે ચાંદા હોય તો પણ એને દેવ કહે છે એવું લાગે. અંગના ગ્રંથો છે પરમાત્મા પ્રકાશ, પછી કાર્તિકીયાનું પ્રેક્ષા, બધા ઠામ ઠામ ગ્રંથોમાં એવા છે. એટલા બધા આધાર મળ્યા છે કે ઢગલા મૂળ આધારે આપ્યા છે તો એમ થાય છે ઘણા રહી જાય છે. એટલા બધા આધાર આપ્યા છે ઉંદે શાસ્ત્ર ઢગલા બંધ આધાર આપ્યા છે. નિયમ સારા કુમકુંડાચાર દેવની ભગવાન કુમકુંડાચાર દેવની ભાવનાનો ગ્રંથ છે. મારી નિજ ભાવના અર્થે મેં રચના કરી છે ગ્રંથ પૂરો કરતા એમ આ કોઈનો ઉદ્દેશ દેવા મેં નથી રચના કરી. સ્વરૂપ ભાવનાને સ્વરૂપ ભાવનાની તીવ્રતા આવીને એ ભાવનાને વધારે પોષણ મળે એટલે આ ગ્રંથ રચના કરી છે. તો એની ટીકા કરતા પૂર્ણ પ્રબલ ધારે દેવ 72મા કળશમાં છે. જે દ્રષ્ટિએ સ્વભાવનું અવલંબન લીધું અને તો નમસ્કાર કરીએ છીએ. જો કઈ સમય દ્રષ્ટિને નમસ્કાર કરીને તો સમય દ્રષ્ટિ સિદ્ધ હોય, પ્રથમ સમય દર્શન ને શબ્દો કર્યા છે. સેંકડો વર્ષ પહેલા લખાયેલી વાત છે તો એનું કારણ શું છે? કદી ઘડી તો કદી તક વિતક થાય એવું છે કે આમ કેમ છે, પણ એ સમય દર્શન ખરેખર એવું વંદનીય અને પૂજનીય છે. જો સમૂહ દર્શનનું સ્વરૂપ સમજવામાં આવે તો એને મંદિરથી આવી ના હરે એવું છે. કેમ કે પૂરેપૂરું એ પરમાત્મ તત્વને સમર્પણ છે એનું, ક્યાંય બાકી રાખતો નથી. સ્થાન બદલાય છે, બીજું બધું બદલાય છે, સમૂહ દર્શન કહે છે કે મારામાં તો પહેલેથી કાંઈ બદલવાનું છે જ નહીં, પૂરેપૂરું પહેલેથી પૂરું થાય છે. એટલે ઘણો મહિમા કરવામાં આવ્યો છે. જોકે એવો તર્ક કોઈ કરે કે સમ્યક દર્શન તો પવિત્ર દશા છે આત્માની, અને એની તો પૂજા પણ આવે છે, પૂજાના ગ્રંથોમાં સમ્યક દર્શનની પૂજા આવે છે. એટલે સમ્યક દર્શન તો પૂજનીય છે એ વાત તો લાગે છે કે સમ્યક દર્શન તો પૂજનીય છે, પણ સમ્યક દ્રષ્ટિ તો અવિરતીને અસંયમી છે, તો એની પૂજા કેમ થાય? ક્યાંય પણ એને ધારણ કરનાર એવા આત્મા સિવાય એ ધારણ થતું નથી, કે ક્યાંય એકલું જોઈતું હોય તો એને પ્રાપ્ત કરી શકાતું નથી, મળતું નથી. જ્યાં સમ્યક દર્શન ગોતવા જઈએ છીએ ત્યાં સમ્યક દ્રષ્ટિ હોય છે, એ પણ સમ્યક દ્રષ્ટિ વિનાનું સમ્યક દર્શન તો ક્યાંય અસંભવ અને અશક્ય છે. માટે એની જો પૂજા કરવી હોય તો સમ્યક દ્રષ્ટિ વિના સમ્યક દર્શનની પૂજા કેવી રીતે થશે, કે કોઈ રીતે થઈ શકશે? ધર્મ વિના હોતો નથી, અને ગુણ પ્રગટ્ય હોય એ ગુણ વિના હોતો નથી. ગુણવાન વિના ગુણ ક્યાં જોશો? વિદ્રોહ દ્રષ્ટિનો વિષય છે કે એનું કાર્ય તો શુદ્ધ અતુલ અંતરતત્વને અવલંબવાનું છે, અને એ કાર્ય એનું સમાપ્ત થાય છે ત્યાં, એથી આગળ એનું કોઈ કાર્ય નથી. પછી શાસ્ત્ર ભાષામાં તો જ્ઞાનની મુખ્યતાથી પણ સમ્યક દર્શનની વ્યાખ્યાઓ થાય છે, આચરણની મુખ્યતાથી પણ સમ્યક દર્શનની વ્યાખ્યા થાય છે, પુરુષાર્થની મુખ્યતાથી પણ સમ્યક દર્શનની વ્યાખ્યા થાય છે, આનંદ અને સુખ શાંતિની મુખ્યતાથી પણ સમ્યક દર્શનની વ્યાખ્યા થાય છે. તો ભાષા બદલતા ક્યાંય ભ્રમમાં પડવા જેવું નથી કે સમ્યક દર્શનમાં કંઈક બીજી બીજું કને આ બધો આખામાં ઘણી રીતે સમ્યક દર્શન લાગે છે, એવું કંઈ નથી. કથન કરવાની છૂટ છે, કથન કરવાની એવી પદ્ધતિ શાસ્ત્રમાં પણ હોય છે, અને દરેક કથનની પાછળ કાંઈ ને કાંઈ હેતુ રહેલો હોય છે. એ હેતુને સમજતા વિષય સ્પષ્ટ થાય છે, અને અખંડપણે એ વાત ઊભી રહે છે કે સમ્યક દર્શન છે, દરેક દ્રષ્ટિ છે, એ ક્યારેય પરમેત્મા પરમ તત્વ સિવાય કોઈનું અવલંબન કરતી નથી. બીજા કોણે
વર્ણન કર્યું હોય નિમિત્ત પડે કેવું
નહીં, જ્યાં જે કથન કર્યું છે ત્યાં શું ન્યાય કેવો છે, શું કહેવાનો હેતુ છે, એટલું તપાસ કેમ કે અપેક્ષાઓ તો એટલું બધું વિધિત ભેદ પ્રભેદપણું છે કે બધી ક્યાંય એક જ વાત બાંધી લઈએ લેવામાં આવે, અને પછી એની પકડ કરવામાં આવે તો અન્યાય થઈ જાય. બીજી અપેક્ષા ત્યાં ચાલતી હોય તો એ ન્યાયને અન્યાય થઈ જાય છે. એટલે એમાં કોઈ એવી રીતે નિયમ ન કરી લેતો હોય. નહીં કરતા શબ્દો ઓછા છે, ગુણધર્મ કરતા પણ શબ્દો ઓછા છે.
યોગ
જીવદ્રવ્યનું એવું શ્રદ્ધા થાય છે કે આ જીવદ્રવ્યનું અનુસરણ કરવાથી, આશ્રમ કરવાથી, સેવા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થશે. તો એ આશ્રમનું કાર્ય છે. આચરણ મુખ્યતાથી સમય દર્શનની શ્રદ્ધાની વાત લીધી. ખરેખર કાંઈ શ્રદ્ધા નહીં, શ્રદ્ધા છે અને આચરણ એ આચરણ. દ્રવદ્રષ્ટિને તો જેટલું વર્ગીકરણ કર્યું છે એમાં બધી દ્રવદ્રષ્ટિની જ વાત લીધી છે. પણ દ્રવદ્રષ્ટિને સમજાવવા માટે પણ અનેક એના અનેક પડખાથી એને સમજે છે. એ વિશેષતા છે. અથવા જ્યારે દ્રવ દ્રષ્ટિ પ્રગટ થાય ત્યારે બીજા ગુણોમાં પણ કેમ થાય ને કેમ ન થાય એની સાથે પણ દ્રવ દ્રષ્ટિની સરખામણી કરીને દ્રવ દ્રષ્ટિના પરિણામને સ્પષ્ટ કહે છે, સ્પષ્ટ કરે છે. એવો પ્રકાર પણ છે. સ્વદ્રવની વ્યાખ્યા કરે છે કે પરદ્રવ થી ભિન્ન એનું જે સ્વદ્રવ એની જે રુચિ એને સમ્યક કહીએ છીએ. એ ભલન છે, રૂડું છે, સુંદર છે. જેને પરથી પરને વિષય જ કરવો નથી એને પરનું ભિન્નપણ અભિન્નપણાનો ક્યાં પ્રશ્ન છે? એને એ પ્રશ્ન નથી. કેમ કે એ તો પરને વિષય કરતું જ નથી. પછી પર કેવું છે, કેવું નહીં, ભિન્ન છે કે ભિન્ન છે, એ ક્યાં એને એ ચર્ચાનો વિષય એના પરિણામમાં આવતો નથી. એને તો એટલું પરમેશ્વર પદ એને હાથ આવ્યું અને પૂરી પૂરેપૂરી વિકસિત થઈને પૂરી શક્તિથી એને વોગમાં ઉઠ્યું. બસ એનું કાર્ય સમાપ્ત. આ સિવાય બીજી કોઈ ગડબડ એમાં નથી. પોતાનું પરિપૂર્ણ પરમેશ્વર પદ, પરમ પદ અને એને ચોંટી જવું, લપેટથી જવું, અભેદથી જવું, આ એનું પરિણામ. આથી વધારે કાંઈ દ્રષ્ટિના કાર્યમાં ગડબડ નથી. આત્મરી કામ કરે આસન જમા દો પછી જો ગુણ લેવો હોય એ લઈએ ગુણ ભેદે. પણ અમુક ગુણના સમગ્ર પરિણામ સ્વરૂપની વિશે આવે એ બધા ગુણોનું સ્વાભાવિક ગુણને અનુકૂળ કાર્ય છે. બાકીનું કાર્ય ગુણથી પ્રતિકૂળ છે. પછી જ્ઞાન હોય તો કે ખંડખંડ ઉપયોગ જાય દુઃખનું કારણ કરે, દુઃખ પાર ઉત્પન્ન કરશે. પણ એ તો મોક્ષ માર્ગમાં બીજા ગુણોનું એવું અધૂરું પરિણામ હોય છે. એકનું એકનું ત્યાં વિકૃતિ ઉત્પન્ન થાય છે. એટલે એનો નિષેધ કર્યો છે વિકૃતિનો. પણ આ ગુણમાં વિકૃતિ નથી. એમ દ્રવ દ્રષ્ટિમાં વિકૃતિ પ્રાણ માંડીને આગળના કોઈ પણ સાધકપણાના ગુણ સ્થાનમાં પ્રસિદ્ધપણામાં અને એને એના પરિણામને જોઈને, એના પરિણામને સમજીને, એના પરિણામને અનુભવીને કુંભાચાર્ય ભગવાને એક સૂત્ર સિદ્ધાંત જગતની સામે મૂક્યું કે મૂળ ધર્મ છે. એટલે અનેક ધર્માત્માઓ એ બીજા ગુણના નિર્મળ પરિણામમાં એનું કારણ લીધું છે. કે જ્ઞાનના શુદ્ધત્વને, જ્ઞાનના સ્વસંવેદનને પ્રતીતિનું કારણ છે. કીર્તન જેવીનો અનુભવ પ્રકાશ મળે છે. જ્ઞાનના શુદ્ધત્વને, જ્ઞાનની નિર્મળતાને, જ્ઞાનના સ્વસંવેદનને પ્રકૃતિનું કારણ છે. જ્યાં પ્રકૃતિ સહિત સ્વસંવેદન ઉપજ્યું ત્યાં આનંદ ઉપજ્યો, આનંદ વૃદ્ધિગત થયો, એવા આનંદના પરિણામને પ્રકૃતિનું કારણ છે એમ બધાને પ્રકૃતિ રાખે છે. એવા અનંત ગુણના વિકાસને જાણે કે પ્રકૃતિ કારણ પડે છે, સ્વરૂપ દ્રષ્ટિ કારણ પડે છે. મોક્ષ માર્ગની અંદર જે ગુણ વધતા ચાલ્યા, વિકસિત થતા ચાલ્યા, તે તમામ ગુણોને દ્રષ્ટિ કારણ છે. અને ટોલું જોઈએ ત્યાં સુધી વાત લીધું છઠ્ઠીની અંદર કે શુભ આત્માઓ શુભ દશામાં સાદી અનંત કાળ પ્રણય ટકી રહ્યા છે અને શુભ પદથી ચ્યુત થતા નથી એનું કારણ સમ્યક દર્શન છે. એમ કરીને સમ્યક દર્શનનો જે પ્રભાવ છે એ સમ્યક દર્શનના વિશેષતાઓ વર્ણની છે. પછી તો રહ્યો છું એની શ્રદ્ધાની ઊંડાઈ થઈ એને એક ગુણ હોય એ વાત સંમત જ કરવામાં આવતી. એટલે તો અષ્ટપાવરમાં એ વાત લીધી છે કે ચાહે મુનિ દ્રવ્યલિંગી દિગંબર હોય કે ચાહે કોઈ વસ્ત્ર ધારીએ સાધક પોતાને સાધક પણ બનાવતા તે વસ્ત્ર ધારી હોય કે વસ્ત્ર ધારી ન હોય, જો એને દંશન નથી, આત્માનું દંશન નથી, દંશન વગરના એમ કે એને એને વંદન કરવામાં આવતો તે દર્શન વગરના છે. માટે એને ગુણ વગરના કીધા, ગુણ વગરના કહીને એને અસંયમી કયા, સંયમ પાડે છે તો એમ બાહ્ય સંયમ ભાવલિંગી જેટલો જ બરાબર પાડે દ્રવલિંગી. ઓકે, એ અસંયમી છે અને અસંયમ નમન દેહી ત્યાં એ વાત નાખી છે. અષ્ટ પાવડ ની દર્શન પાવડ માં એ વાત ત્યાં નાખી કોને કરવા એ થાય પછી કોને ન કરવા એની ચરમસીમા શું કે દ્રવલિંગી પર્યંતના કોઈ પણ મિથ્યા દ્રષ્ટિ હોય મંદનને લાયક નથી એ વાત સ્થાપી. દ્રવ દ્રષ્ટિ શુદ્ધ અંત તત્વ ને અવલંબે છે, નિર્મળ પર્યાય પણ બહિર્તત્વ છે. દ્રવ દ્રષ્ટિને જે અંત તત્વ મળ્યું છે એ અંત તત્વને પાસે નિર્મળ પર્યાય કેવળ જ્ઞાનની હોય, ક્ષાયિક દશાની કોઈ પણ આનંદની પર્યાય હોય, યથાખ્યાત ચારિત્રની પર્યાય હોય, બુદ્ધિ પર્યાય બહિર તત્વ છે, પર્યાય માત્ર બહિર તત્વ છે. કેમ કે એ ત્રિકાળીથી બહાર છે, ત્રિકાળીમાં એનો સમાવેશ ક્યાંય નથી. ત્રિકાળીથી બહાર છે તે બહાર જ છે. બહાર ને બહાર કેમ, અંદર ને અંદર કેમ, તે સીધી વાત છે. પરમેશ્વર પદથી જે બહાર તે બહાર, પરમેશ્વર પદની અંદર તે પરમેશ્વર પદની અંદર એનો સ્વીકાર. દ્રવ દ્રષ્ટિમાં તો જરા પણ પ્રગટ પરમેશ્વર પદને પર્યાયનો પણ સ્વીકાર નથી તો બીજી તો શું એ સ્વીકાર, એકનું પણ એ સ્વીકારતી કોઈને ગણે નહીં એમ કે છે ને, આ કોઈને ગાંઠે નહીં, કોઈને ગણે નહીં, એવો એનો પાવર એવો છે, પહેલેથી એવો પાવર છે. એમ કેમ પણ તો પરમેશ્વર પદ તો પ્રગટ છે, કેવળ જ્ઞાન પરમાનંદ યથાખ્યાત ચારિત્રમાં તો પરમેશ્વર પદ સિદ્ધ પદ પ્રગટ છે. એ સિદ્ધ પદ ને પરમેશ્વર પદ છે એના કરતા જે દ્રષ્ટિને હાથ લાગેલું એવું જે પરમેશ્વર પદ છે એ અનંત ગુણ સમૃદ્ધ છે, અનંત ગુણ સમૃદ્ધ છે. તો ઉત્કૃષ્ટ પદને છોડીને અનુત્કૃષ્ટ પદને શું કરવા પકડે, ગુરુદેવ થી તો પ્રવચન કરતા એમ કહેતા પરમાત્મા પ્રકાશનું પ્રવચન દીધું છે. બીજા ભાગમાં દ્રવ્ય દ્રષ્ટિ ગુરુદેવનું પ્રવચન તો કે દ્રષ્ટિને હાથ લાગેલું આ પદ તે પરમપદ છે અને એની પાસે કેવો જ્ઞાનની પર્યાય તે અપરમપદ છે, અપરમ ભાવ છે, આ પરમ ભાવ છે, બાકીના બધા અપરમ ભાવ છે. કેવો જ્ઞાન પર્યંતના ભાવો અપરમ ભાવ છે. આવું દ્રષ્ટિનું મૂલ્યાંકન છે પોતાના નિજ પદનું, બીજાને સ્વીકારવાની વાત નથી. ધણી તો એક હોય બે હોય નહીં, એને નક્કી કર્યું પુણ્ય દર્શન પર્યાય, આ મારો ધણ, વાત પૂરી થઈ ગઈ. હવે બીજી કોઈ વાત આવે તો એ વાત નથી, એમાં પરિણામ એ ગુણ જ એવો છે, સ્વાભાવિકપણે બહુ જ છે. ભાવનાથી પ્રવચન ચાલ્યું છે. ચર્ચા છે એ અધ્યાત્મના પ્રકરણમાં પણ બંધ મોક્ષની ચર્ચાની પ્રધાનતા છે અને એ પ્રયોજનભૂત ચર્ચા ગણવામાં આવે છે. દ્રષ્ટિના વિષયમાં એ આવતા નથી, બંધ મોક્ષ દ્રષ્ટિના વિષયમાં ક્યાંય આવતા નથી, પહેલેથી એમાં એ આવતા નથી. એના ઉપર દ્રષ્ટિ દેવાની છે એવું સાંભળીને શિષ્ય એ પ્રશ્ન કર્યો કે શુદ્ધ દ્રવ્યાર્થી મળીથી આત્મા મોક્ષ નો કરતા નથી તો પછી એમ સમજવું જોઈએ કે શુદ્ધ નથી આત્માને મોક્ષ જ નથી, અને જો આત્માને મોક્ષ ન હોય તો મોક્ષને માટે યત્ન કરવો વૃથા છે, પ્રયત્ન કરવો પુરુષાર્થ કરવો એ વૃથા છે. તો એનો ઉત્તર કહે છે કે વસ્તુ જે સચિત્રકાળ છે તે સ્વયં વસ્તુ તો બંધ મોક્ષને કરતી જ નથી, વસ્તુ પોતે બંધ મોક્ષને કરતી નથી, પરિણત થયેલી જે પર્યાય તેમાં બંધ મોક્ષ, બંધ છે મોક્ષ છે, મોક્ષનો માર્ગ છે એ બધું છે, પણ શુદ્ધ નિશ્ચય નહીંથી વસ્તુમાં મોક્ષ નથી તો પછી શુદ્ધ નિશ્ચય નહીંથી મોક્ષનો પુરુષાર્થ પણ નથી. એવું થાય છે, મોક્ષ છે તે બંધપૂર્વક છે, મોક્ષની પર્યાય આત્મામાં થાય છે તે બંધપૂર્વક છે, બંધનો ઉત્પાદ થાય છે, બંધનો નાશ થાય છે અને બાદમાં મોક્ષ થાય છે, અને જે બંધ છે તે શુદ્ધ નિશ્ચયથી તો આત્માને થતો જ નથી. જો શુદ્ધ નિશ્ચયથી બંધ થતો નથી તો વસ્તુના સ્વરૂપથી તો શુદ્ધ નિશ્ચય નહીંથી જો બંધ થતો હોય તો ખરેખર તો થતો જ નથી, પણ માનો કે શુદ્ધ નિશ્ચય નથી, પણ વસ્તુના સ્વરૂપને બંધ થાય છે તો બંધ કોઈ દિવસ છૂટે નહીં, એ ન્યાય સ્વીકારવો પડશે. શુદ્ધ નિશ્ચય અર્થાત શુદ્ધ સત્વ વસ્તુ પ્રકાર એકરૂપ છે, એને એકરૂપના નહીંથી દેખવાથી એને બંધ જ નથી, તો બંધ નથી તો બંધનો અભાવ પણ એને નથી, જો બંધનો સદભાવ નથી તો બંધનો ભાવ પણ નથી, તેથી એને બંધ નથી તો મોક્ષ પણ નથી. આવું વસ્તુનું તત્વ બંધ મોક્ષ વિનાનું સ્થાય છે. અંશક નંબરની પરમાત્મા પ્રકાશની ગાથા ઉપર પ્રવચન છે. વસ્તુ જે શુદ્ધ પરિણામી સ્વભાવ છે તે ક્યારેય પણ પરિણમતી નથી, ઉત્પાદ વ્યયમાં આવતી નથી, આત્મામાં નવી અવસ્થા ઉત્પન્ન થાય છે, પુરાણી અવસ્થાનો નાશ થાય છે, એ પર્યાયનું કાર્ય છે. વસ્તુ ધ્રુવ છે એ તો જીવીને તેવી છે, અવિનશ્વર શક્તિમાં સ્વતત્વ છે, તે શુદ્ધ પરિણામી છે તથા પરમ સત્ય સ્વરૂપ એકરૂપ પરમ ભાવ છે. અહીંયા વાત લીધી છે, એકરૂપ પરમ ભાવ છે, વિકાર પર્યાય એક સમયનો ભાવ અપરમ ભાવ છે. તેને વસ્તુ જે ત્રિકાળી છે, જે શુદ્ધ પરમ ભાવને ગ્રહણ કરવા વાળો શુદ્ધ નહીં છે, તેને કરતો નથી, તેને વસ્તુ કરતી નથી. શુદ્ધને જે પરમ ભાવથી જેને ગ્રહણ કરે છે, એવો જે પરમ ભાવ તે એક સમયની પર્યાયને વસ્તુ કરતી નથી એમ જોવે છે. ભગવાન શુદ્ધ પારિણામિક વસ્તુ સ્વયં ન તો બંધને કરે છે, ન બંધનો અભાવ કરે છે. કેવળ જ્ઞાન પણ એક સમયની દશા છે, કેવળ જ્ઞાન પણ ત્રિકાળી વસ્તુ નથી. ત્રિકાળીને જાણતા કેવળ જ્ઞાન ત્રિકાળીને જાણતા પણ કેવળ જ્ઞાન એક સમયની દશા છે, સિદ્ધ પણ એક સમયની દશા છે. પર્યાય છે, એ પર્યાય અંગ છે, ત્રિકાળી અંગ ને કરતા કર્મ પણ એને નથી, એ વાત સ્થાપી એમાં. એમાં હેતુ લેવો છે કે જોર છે એ પર્યાય ઉપરનું જોર છે, એ વિરુદ્ધ દિશાનું જોર છે, કેમ કે તે બહિર તત્વ છે. લોકમાં અનુસંધાન લઈએ તો નિર્મળ પર્યાય પણ બહિર તત્વ છે એમ કહેતા તેના પાછળ હેતુ એ છે કે એના ઉપર તું જોર દઈશ ને, તારું જોર અંત તત્વ ઉપર જવું જોઈએ, બહિર તત્વ ઉપર જોર જવું જોઈએ નહીં. અને હંમેશા જોર દ્રષ્ટિને અનુસરે છે, પુરુષાર્થ દ્રષ્ટિને અનુસરે છે. દ્રષ્ટિ જે બાજુ પરિણમે જોર એ બાજુ લાગે, વિરુદ્ધ દિશામાં જોર લાગે, વિરુદ્ધ દિશામાં જોર હોય તો તૂટી તૂટતું જાય અને સવારે પૂરેપૂરું તૂટી જાય. એટલે પ્રથમથી જ જોર ક્યાં દેવું એ વાત દ્રષ્ટિના માધ્યમથી સમજાવવામાં આવે. જો દ્રષ્ટિ તો જુઓ સામે જોતી નથી, નિર્મળ પર્યાયની સામે જોતું નથી, બહિર તત્વ ગણીને એની સામે ન જોવું એવો એનો ધર્મ છે, અને એવા ધર્મને વંદન કરવામાં આવે છે. પ્રવચનમાં તો 43 કથાના પ્રવચનમાં તો સુગંધીને યાદ કર્યા છે. પણ કે ઉત્પાદી ભાવ ભાવી સમજુ હું, ભાવ ભાવી જોજી, દેહી દીઠું જીણવરી પરમ પુરુષ હોજી. દેવમાં વિદ્યમાન એવા તીર્થંકર પરમાત્માને એવો આત્મા જોયો છે કે જેને ધ્રુવ આત્માને ભાવ અભાવ એટલે એને ઉત્પાદવી એને ઉત્પાદવી વિનાનો જોઈ લીધો છે. ભગવાને પોતાનું સ્વરૂપ દેવમાં રહીને પણ ઉત્પાદવી વિનાનો જોઈ લીધું છે. એ ગાથા છે, મૂળ ગાથા એ છે. પર્યાયનું એકત્વ રૂપ જે મિથ્યાત્વ છે એ તોડવા માટે શુદ્ધિના વિષયભૂત અથવા દ્રષ્ટિના વિષયભૂત સ્વતત્વનો બોધ એની દ્રષ્ટિ અનિવાર્ય છે. નહીં તો પર્યાયનું એકત્વ અનાદિથી જે પર્યાય ઊંધા પર સમયા એ જે ચાલ્યું આવે છે એ છૂટવાનો કોઈ ઉપાય નથી. એટલા સૂક્ષ્મ કાળમાં એક સમયમાં એકત્વ થઈ જાય છે. પર્યાયનું એકત્વ છૂટે નહીં, પર્યાયનું એકત્વ છૂટે નહીં ત્યાં સુધી મિથ્યાત્વ છૂટે
નહીં.
એક દ્રવ્ય દ્રષ્ટિ એ એક એવી ચીજ છે કે જે પર્યાયના એકત્વને તોડી નાખે છે. પર્યાયનું એકત્વના દર્શનનો સદભાવ છે અને પર્યાયના એકત્વને છૂટવામાં દર્શનનું છૂટવું છે, એનો નાશ છે. આમ સિદ્ધે સિદ્ધો વિષય તો દર્શનનો નહીં લાગુ પડતો. એટલે એક લાલ બત્તી એટલા માટે મૂકવામાં આવે છે, આવા જે બોલાવે છે એની પાછળ મુખ્ય હેતુ હોય છે. સામાન્ય રીતે નિર્મળ પર્યાય અને અધ્યાત્મ પર્યાયોનો શાસ્ત્રની અંદર ઉદ્દેશ છે, એવી પર્યાયો પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ છે. પણ એ વાત મર્યાદિત છે કે એ બહિર્તત્વ છે, એ વાતની મર્યાદા રાખીને છે. દ્રષ્ટિ એને સ્વીકારતી નથી, એ વાત રાખીને છે. ત્રણ કાળે દ્રષ્ટિ સ્વીકારતી એ વાત રાખી. નિર્મળ પર્યાય પ્રાપ્ત કરવા યોગ છે, ઉપાદાન છે, એમાં ગુણ પ્રિયતા છે, પવિત્ર દશા છે, મહિમાવંત દશાઓ છે, પણ આ વાત રાખીને છે કે એનું એકત્વ રખડવાની વાત ને એકત્વ છોડીને વાત છે.